વાર્તા 273 સંવત 1978 ના વૈશાખ સુદ 5મને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામ જીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ગુણાતીતદાસજી તથા સ્વામી ભગવત સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોએ બાપાશ્રીને પૂછ્યું છે, મૂડીનો શતવાર્ષિક પાટોત્સવ કરવો કે નહીં? ત્યારે બાપાશ્રીએ પાટોત્સવ કરવાની આજ્ઞા કરીને કહ્યું છે, અમે આવીશું. પછી તે સર્વે સંત મૂડી તથા અમદાવાદ ગયા. તે વર્ષે વરસાદ નહીં હોવાથી યજ્ઞ કરવાનો વિચાર મૂડીમાં જન્માષ્ટમીના સમયમાં બંધ રાખ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પત્ર લખ્યો જે આ દેશમાં વરસાદ નથી, તેથી દુકાળમાં પૈસા ભેગા થાય તેમ લાગતું નથી, માટે જો આપ દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે. પછી બાપાશ્રીએ લખી મોકલ્યું જે તમે ખરડો કરવા નીકળશો ત્યાં જ તે દિવસે વરસાદ આવશે ને વર્ષ બહુ સારું પાકશે, માટે વિચાર કાયમ રાખજો. પછી ખરડા કરવા નીકળ્યા તે પહેલા વાંકાનેર ગયા. ત્યાં માર્ગમાં જ વરસાદ થવા માંડ્યો. તે બધા દેશમાં થયો ને હરિભક્તોએ રાજી થઈને ખરડા કર્યા. પછી સંવત 1979ના પોષ માસમાં રાજકોટથી મનાઈ હુકમ આવ્યો જે પાટોત્સવ ન કરવો. પછી પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરવા સારું વઢવાણ કાંપમાં સર્વે સત્સંગીએ આવવું એવા કાગળો મૂડીથી મોટેરા સાધુ અને મોટેરા સત્સંગીઓએ લખાવ્યા. તે જ દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કચ્છમાં બાપાશ્રી પાસે ગયા અને સવારમાં સભામાં બાપાશ્રીને પ્રાર્થના કરી જે પાટોત્સવ ન કરવો એવો મનાઈ હુકમ રાજકોટથી વૂડ સાહેબનો આવી ગયો અને આજે વઢવાણ કાંપમાં સંત હરિજનોની કમિટી ભરાઈ હશે તે પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરશે, માટે આપને પૂછવા આવ્યા છીએ જે પાટોત્સવ થશે કે નહીં થાય. જો મુંબઈ અપીલ કરીએ તો મહાસુદ 5મ નજીક આવી છે, તેટલામાં આપણને હુકમ મળે નહીં ને પછી મળે તો કાંઈ કામ ન આવે. પછી બાપાશ્રી બોલ્યા છે, યજ્ઞ થશે માટે પ્રયત્ન કરો અને સારું કામ છે માટે મહારાજને મુક્ત પ્રેરણા કરશે. પછી બળદેવભાઈ શેઠે મૂડી ઠાકોર શ્રી મારફત પ્રયત્ન કરી યજ્ઞ થવા બંદોબસ્ત કર્યો. પછી સત્સંગ ભેળો કર્યો ને પાટોત્સવ કરવાની વાત કરી ત્યારે કેટલાક સંત અને જીવા પટેલ આદિ સત્સંગીઓએ કહ્યું છે, લાખ રૂપિયાનું કામ છે તેમાં ખૂટે તો કોણ પૂરું કરે? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું છે, લોકમાં વાત ફેલાઈ ગઈ છે ને ન થાય તો ઠીક ન દેખાય. ત્યારે પટેલે કહ્યું છે, માથે કોણ રાખે છે? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું છે, શ્રીજી મહારાજ પૂરું કરશે. પછી પાટોત્સવ કરવાનું નક્કી કર્યું ને બાપાશ્રીને તેડવા પોષવદ અમાસને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ગયા. તે રાત્રિએ સ્ટીમર ચાલી નહીં ને મહાસુદ 1મને રોજ સવારે 11:30 વાગે ચાલી તે 4:30 વાગે તોણા બંદરે ઉતર્યા. ત્યાં નાહી પૂજા કરી આરતી કરીને પછી તોણે જઈ ગાડી કરી 12 વાગે રાત્રે અંજાર જઈ ઘોડાગાડી કરી મહાસુદ બીજને રોજ સવારે 5 વાગે ભુજની વાડીએ પહોંચ્યા. ત્યાં નાહી પૂજા કરીને ભુજના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા પુરાણી કેશવપ્રિય દાસજીએ તથા મહંત સ્વામી મહાપુરુષ દાસજીએ કહ્યું છે, બાપાશ્રી તો માંદા છે, તે આવી શકશે નહીં. કેમ જે મોતીભાઈનો દીકરો મગનલાલ ઘણો માંદો છે, તેને દર્શન દેવા પધારવા ઘોડાગાડી મોકલી હતી પણ આવી શક્યા નહીં, એવા માંદા છે, તે નભી શકશે નહીં, માટે બાપાશ્રીને તમે લઈ જવાનો આગ્રહ કરશો નહીં. પછી સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું છે, એ તો અમે ને બાપાશ્રી જાણીએ, પણ તમે સંતો આવશો કે કેમ તે કહો. ત્યારે તેમણે કહ્યું છે, અહીં તો સાધુ માંદા બહુ છે, તેથી અમારાથી તો આવી શકાશે નહીં. પછી સ્વામી ઈશ્વરચરણ દાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ત્રણે ઘોડાગાડી ભાડે કરીને વૃષપુર 10 વાગે પહોંચ્યા ને ઝાંપેથી ઉતરીને ચાલ્યા. ત્યાં બાપાશ્રી પોતાના ઘરના બારણામાં ઊભા હતા. તે મળ્યાને બોલ્યા, જે આવડલી વાર ક્યાં લગાડી વીરા? પછી સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું છે, રાત્રિએ આગબોટ ઉપડી નહીં ને પડવે ને રોજ 11:30 વાગે ઉપડી, તેથી રેલ ન મળી ને રાતોરાત ઘોડાગાડીથી આવ્યા, તે આજ આવ્યા ને ટપાલ તો આગબોટમાં જ રહી, તેમાં આપણી કંકોત્રીઓ રહી છે, પણ બીજી હું સાથે લાવ્યો છું તે લખીને 2 ઢોળમાં મોકલાવીએ. પણ આપને ચરણે વા છે તેને શેકો છો, તેનું કેમ કરશો? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે વાને તો રજા આપીશું, પણ યજ્ઞ થશે કે નહીં તે કહો. ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું છે, બાપાશ્રી એ તો આપ જાણો, જો થાય તેમ હોય તો પધારો ને ન થાય એમ હોય તો હું પણ અહીં આપની સેવામાં રહીશ. પછી બાપાશ્રી બોલ્યા છે, યજ્ઞ અમારે કરવો છે, કોણ બંધ કરનાર છે? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે. પછી 2 ઢોળમાં કંકોત્રીઓ પાંટિયા સાથે મોકલાવીને લખ્યું છે, અમો મૂડી યજ્ઞ કરવા સારું મહાસુદ 3 રોજ નીકળશું, અને જેને આવવું હોય તે સુદ 4 રોજ નીકળજો. તમારે માટે નારાયણપુરના પટેલ ધનજીભાઈને રાખ્યા છે, તે તમને સર્વેને મૂડી લાવશે. અમે આગબોટ સ્પેશિયલ તમારે માટે કરશું. એવી રીતે કંકોત્રીઓ મોકલાવીને બોલ્યા છે, બાવા તમે ઠાકોરજીને જમાડવા રસોઈ કરો, આપણે રાત્રિએ નીકળીશું, તે સવારે પરબારા સ્ટેશને જઈશું. ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું છે, રસોઈ તો નહીં કરીએ, અમારે અત્યારે જ જવું પડશે, કેમ જે ભુજ ઓફિસમાં ઘણા તાર કરવાના છે, અને આપ મગનલાલને દર્શન આપીને સ્ટેશને પધારજો. પછી બાપાશ્રીએ ટીમણ જમાડ્યું ને બપોરે 1:30 વાગે નીકળ્યા, તે 3:30 વાગે તાર ઓફિસમાં પહોંચ્યા. ત્યાં એક હરિભક્ત પ્રથમથી આવેલા હતા. તેમને સ્વામીએ પૂછ્યું છે, તમે કેમ આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું કે સ્વામી મહાપુરુષ દાસજીએ તાર કરવા મોકલ્યો હતો, તે આવ્યો છું. પછી કહ્યું છે, ક્યાં તાર કર્યો ને કેવી રીતે કર્યો? ત્યારે તે હરિભક્તે કહ્યું છે, કરાચી કર્યો ને બાપાશ્રી કે સંત હરિજન કોઈ મૂડી જવાના નથી ને તમે પણ જશો નહીં એવો તાર કરાવ્યો છે. એવામાં મોતીભાઈ એક તાર લઈને આવ્યા. તે તાર કરનાર સ્વામી ઈશ્વરચરણ દાસજી અને પુરાણી કેશવપ્રિય દાસજી ઉપર તાર કરેલો જે અહીં તો ખૂન થયું છે ને બહુ તોફાન થયું છે, માટે આવશો નહીં. કદાપી બાપાશ્રી નીકળી ગયા હોય તો તાર કરીને નગરથી પણ પાછા વાળજો, માટે આનો જવાબ મંગાવીએ. ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ કહ્યું, જે એ તાર ખોટો છે, કાંઈ જવાબ મંગાવવો નથી. પછી કરાંચી, મુંબઈ, મૂળી, અમદાવાદ, કલકત્તા, ઝરિયા, કટક ઇત્યાદિ સ્થળોએ તાર કર્યો, જે અમે ને બાપાશ્રી મહાસુદ ત્રીજને રોજ મૂળી જઈએ છીએ, ને જેનાથી અવાય તે આવજો. પછી સ્વામી ભુજમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ખીચડી કરી, તે શ્રી ઠાકોરજીને જમાડી. પછી આશાભાઈને ભુજથી ઘોડાઘાડી કરીને 6:30 વાગે પાછા વૃષપુર મોકલ્યાને કહેવરાવ્યું કે આશાભાઈની સાથે રાત્રિએ 3 વાગે નીકળી ભુજમાં મોતીભાઈને ઘેર પધારી મગનલાલને દર્શન આપીને પછી સ્ટેશને પધારશો. પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણ દાસજી તથા મુક્તવલ્લભદાસજી સર્વે સ્ટેશને ભેળા થયા અને ભુજના સાધુ તથા ભુજના હરિજનો ઘણાક સ્ટેશને મળવા આવ્યા. તેમને બાપાશ્રીએ કહ્યું, જે તમે અમારા ભેળા મોડી આવતા નથી ને એમ જાણો છો જે યજ્ઞ નહીં થાય ને બાપાશ્રી પાછા આવશે ને ફજેતી થશે, પણ અમે યજ્ઞ કરવા જઈએ છીએ અને આ ટાણે જ અમારો યજ્ઞ શરૂ થઈ ગયો. અમે જય જયકાર કરીને આવીશું, પણ એમને એમ પાછા નહીં આવીએ, માટે જેને આવવું હોય તે આવતીકાલે સુદ 4ને રોજ ધનજીભાઈ જાદવજીભાઈની સાથે આવજો. પછી ગાડી ઉપડી તે તુણે આવ્યા. ત્યાં ટીમણ કરીને 1:30 વાગે આગબોટમાં બેઠા. તે રાત્રિએ જામનગર પહોંચ્યા. ત્યાંથી સુદ 4ને રોજ સવારે રેલમાં બેઠા ને રાજકોટ આવ્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણ દાસજીએ બાપાશ્રીને વિનંતી કરી, જે આ કામ તાબડતોબ થયું છે, માટે વાસણ બળતણ આજ જ સાંજે મૂડી પહોંચશે અને પાગરણ કે ઓઢવાનું બિલકુલ છે જ નહીં, માટે ટાઢને રજા આપો તો સારું. ત્યારે બાપાશ્રીએ કહ્યું, જે 4 દિવસ રજા આપીશું, 1 લુગડે જ ચાલે એટલી રહેશે, વધુ નહીં રહે. પછી રેલ ઉપડી તે રાજકોટ સિટીએ આવી. ત્યાં ખોટો તાર કરનાર જોવા આવ્યા, જે બાપાશ્રી આવ્યા છે કે નહીં, પણ તેમના દેખવામાં બાપાશ્રી આવ્યા નહીં. પછી મૂડી આવ્યા ને 1000 માણસો સ્ટેશને સામા આવેલા. તેમણે વીટાણા થકા સિગ્રામમાં બેસીને બાપાશ્રી મૂડીના મંદિરમાં પધાર્યા ને શ્રી ઠાકોરજીના દર્શન કરીને સભા મંડપમાં ઘડીક બેસીને પછી ઉતારે પધાર્યા. રાત્રિએ સ્વામી ઈશ્વરચરણ દાસજીને પાકશાળામાં મોકલ્યા, જે જોઈ આવો કેટલો શીરો કર્યો છે, કેટલું સીધું છે. પછી તે ગયા ને જોઈ આવીને બાપાશ્રીને કહ્યું, જે આટલો શીરો થઈ ગયો છે ને આટલું સીધું છે. પછી ફેર મોકલ્યા, જે જાઓ બંધ રખાવી આવો. પછી તે ફેર જઈને બંધ કરાવી આવ્યા. પછી સવારે સ્વામી ગુણાતીતદાસજીએ કહ્યું, જે તમે અમને શીરો કરવા દો, ખૂટે તો અમારી લાજ જાય. પછી બાપાશ્રી બોલ્યા, જે લાજ તો અમારી જાય, કેમ કે અમારો યજ્ઞ છે ને અમે યજ્ઞ કરવા આવ્યા છીએ, તેથી અમારે ખૂટવા દેવો નથી. લાજ રાખવી તે તમારા હાથમાં નથી, એ તો અમારા હાથમાં છે. પણ તેમના માનવામાં આવ્યું નહીં. પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે બાપા, કરવો હોય તો બીજો કરવા દો. પછી બાપાશ્રી બોલ્યા જે અમારે તો અડધો શીરો પણ વરવા દેવો નથી, ઘણો વધશે ને ગાડે ઘાલીને ગામો ગામ વહેંચશે ને ભાડા ખર્ચી ખર્ચીને થાકી જશે તો પણ ખૂટશે નહીં. પછી સવારે બાપાશ્રી પાકશાળામાં પધાર્યા ને સાકરની પ્રસાદી જેટલા હોજ હતા તે સર્વેમાં નાખીને બોલ્યા જે આ તો ગાડે ઘાલ્યો પણ નહીં ખૂટે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે બાપા બંધ કરાવો. પછી પુરાણી ધર્મકિશોરદાસજીને બોલાવીને બાપાશ્રીએ કહ્યું જે શીરો કરવો બંધ કરાવો. પછી તેમણે બંધ કરાવ્યો ને પછી મંદિરમાં આવ્યા ને જે યજ્ઞમાં આવ્યા તે સર્વેને બે દિવસ જમાડ્યા. જેને લઈ જવો હોય તે સર્વેને લઈ જવાની છૂટ આપી. તેથી લોકો ગાડીઓમાં તથા વાસણમાં લઈ ગયા. તોય એટલો વધ્યો કે ભાડે ગાડા કરીને ગામો ગામ પહોંચાડ્યો ને માણસો ગાયો કૂતરા વગેરેને જમાડ્યો. અને સૂદ પાંચમને રોજ ધનજીભાઈ કચ્છનો સંગ લઈ આવી પહોંચ્યા હતા. તેમને તો એક આખો હોજ સોંપી દીધો હતો. તે રહ્યા તેટલા દિવસ બધો સંગ જમ્યો હતો. પછી મૂડીથી બાપાશ્રી પાટડી વિરમગામ થઈ મહાસુદ દશમને રોજ મણિપરે પધાર્યા ને ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી જોશીપરા કલ્યાણપરા ધર્મપુર વિશોદપરા કડી થઈ અમદાવાદ સરસપુર જેતલપુર અશલાલી રાયપુર વહેલાલ કણભા કુજાડ બાકરોલ મોટેરા આદિ ગામોમાં ફરીને સુરત વડોદરા વરતાલ નળકંઠો આદિમાં દર્શન આપ્યા. ત્યાં કેસરડીથી વનાળીએ આવતા જાપ ગામમાં થઈને જતા વગડામાં એક તળાવ આવ્યું. ત્યાં ફરતા ગામોની ગાયો ચરતી હતી. તે બધી મોટર સામી આવીને પૂંછડા ઊંચા કરીને ઊભી રહી. પછી રબારી આવ્યા ને બોલ્યા જે આમાં કોઈક કાનુડો છે, નહીં તો અમારી વાંભ ઉલંઘે નહીં. માટે માનો કે ન માનો પણ આ મોટરમાં કાનુડો છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને બતાવ્યાને કહ્યું જે આ મોટા પુરુષ છે, તેમના દર્શન કરો. પછી તેમણે બાપાશ્રીના હાથ જોડીને દર્શન કર્યા. ત્યારે બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે તમારું કલ્યાણ કરીશું ને આ ગાયોનું પણ કરીશું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે આ ગાયો ખસશે નહીં, માટે તમારી કામડી અમને ઓઢાડો. પછી તેમણે કામડી ઓઢાડી એટલે ગાયો ચાલી ગઈ ને મોટર હાંકી તે વનાળિયા ઉપરદળ થઈને વાસવે પધાર્યા. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા બાઈઓના મંદિરમાં કરી. બીજે દિવસે અમદાવાદ આવ્યા. ત્યાં કરાચીથી મુક્તરાજ લાલુભાઈ તથા સાવલદાસભાઈ સોમચંદભાઈ ગોવિંદભાઈ ગોવર્ધનભાઈ આદિ હરિજનો બાપાશ્રીને તેડવા આવ્યા હતા. તેથી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ઈશ્વરચરણદાસજી પુરાણી ધર્મકિશોરદાસજી સાધુ દેવજીવનદાસજી સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સંત તથા આશાભાઈ દલસુખરામ મોહનલાલ આદિ હરિજનોએ સહિત બાપાશ્રી કરાચી પધાર્યા. ત્યાં સ્ટેશને હજારો હજાર માણસ સામે આવ્યા હતા. તેમની સાથે મંદિરમાં ગયા. ત્યાં હરિજનોને ઘણું સુખ આપીને અતિ આનંદિત કર્યા અને ધામમાં તેડી જવાના વર આપ્યા અને સર્વેને ઘેર પધાર્યા. ત્યાં જે જે લોકો દર્શને આવે તે સર્વેના ઘાટ સંકલ્પ બંધ થઈ જતા અને સુખિયા થતા ને શાંતિ પામતા. તેથી સર્વે લોકો એમ પ્રાર્થના કરતા જે અમારા ઉપર કૃપા કરીને અમારા ઘાટ સંકલ્પ ટાળી નાખ્યા ને અમને સુખિયા કર્યા, તેમ અમને ગર્ભવાસ થકી પણ છોડાવજો અને અમારા આત્યંતિક કલ્યાણ કરજો. વળી કેટલાકને ભૂત વળગેલા તે પણ આવેલા, તે સર્વેને ભૂત થકી છોડાવ્યા. એમ સર્વેને સુખ આપતા થકા 10 દિવસ રહી ત્યાંથી ચાલ્યા તે સ્ટેશને આવ્યા ને ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા અને 50ને આશરે તો હૈદરાબાદ સુધી ભેળા આવીને ત્યાંથી પાછા કરાચી ગયા. બાપાશ્રી તથા ગુજરાતના સંત હરિજનો સર્વ ચાલ્યા તે ખારચી આવ્યા. ત્યાં ધર્મશાળામાં ખારચી પાસે દેવરાસણ ગામ છે, ત્યાંની 4-5 જાનો ઉતરી હતી અને બાપાશ્રી નાહી પૂજા કરીને મંદિરમાં બેઠા હતા. ત્યાં સર્વેએ આવીને પગે લાગીને પ્રાર્થના કરી જે તમે મોટા પુરુષ છો ને જીવોનો મોક્ષ કરવા આવ્યા છો તો અમારો મોક્ષ કરજો. પછી બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે તમો સર્વેનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરીશું, એમ કહીને સર્વેને પ્રસાદી આપી ને ત્યાંથી અમદાવાદ આવ્યા અને શેઠ બળદેવભાઈની મેલમાં ઉતર્યા. 1 માસ ત્યાં રહી ત્યાંથી ઝાલાવાડમાં પધાર્યા. ત્યાં ધાંગધ્રા સ્ટેશને ગયા. તે વખતે રાજ્યમાં કુંવરનો જન્મ થયો તેની વધામણી આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે એ રાજા થશે. તે રાણીએ બાપાશ્રીને તથા સંતોને રોકીને રસોઈ દીધી ને ધોતિયા ઓઢાડ્યા. ત્યાંથી વાંટાવદર, ઘાટીલા, માલણિયાદ આદિ ગામોમાં ફરીને હળવદ થઈ પાછા ધાંગધ્રા સ્ટેશને આવ્યા. ત્યાં ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા. તેમાં એક ચંચળ નામે બ્રાહ્મણ બાઈ હતી. તેણે પ્રાર્થના કરી જે મને ધામમાં લઈ જાઓ, મારે આ દેહમાં ને આ લોકમાં રહેવું નથી. પછી તેણે કહ્યું જે સવારે લઈ જઈશું. તેણે બીજે દિવસે સવારે હરિજનોને બોલાવીને કહ્યું જે મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને મહારાજના ધામમાં લઈ જાય છે, જુઓ આ ઊભા, એમ કહીને પછી દેહ મૂક્યો. બાપાશ્રી ઝાલાવાડ, પાડિયાદ, ગઢડા, ભાવનગર આદિ ગામોમાં ફરીને પછી કચ્છમાં પધાર્યા. તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધો મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ કચ્છમાં ગયા ને ભુજ જઈ રસોઈ આપીને ધોતિયા ઓઢાડીને વૃષપુર પધાર્યા અને સંઘના માણસો સર્વે પોતપોતાને ગામ ગયા. પછી બાપાશ્રીએ ચૈત્રવદ દશમે શિક્ષાપત્રીની પારાયણ બેસાડી હતી. તેની સમાપ્તિ ચૈત્રવદ અમાસને રોજ કરી. તે વખતે ઘણા દેશ દેશાંતરના હરિજનો આવ્યા હતા. તે સર્વેને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ ગુજરાત તરફ આવ્યા અને સૌ હરિજનો પણ અનાદિ મહામુક્તરાજના વચનથી પોતે શ્રીજી મહારાજની મૂર્તિમાં જાણે નિમગ્ન હોય એવા આનંદથી હર્ષાયમાન થતા ને કિલ્લોલ કરતા સૌ સૌને સ્થાનકે ગયા. વાર્તા 273 પૂર્ણ.